તારીખ 16-8-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 230 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 172
આત્મના પોષણ માટે એકાંત વિશેષ હોવું જોઈએ એવું જરૂરી છે. આવું તો સમજાણું. હવે એને વધારે પોષણ આપવા માટે એકાંત વધારે હોવું જોઈએ એવું જરૂરી છે. આવો પ્રશ્ન કર્યો છે. એટલે બહારની પરિસ્થિતિનો પ્રશ્ન છે. બહારની અંદર એકાંત હોય તો પોષણ કરીએ, એકાંત ન મળે તો પોષણ ન થાય, એવું કઈ થાય? અથવા એકાંત હોય અથવા ન હોય એ વિષયનો યથાર્થ વિચાર શું છે? રહે કે ન રહે એ સંબંધી યથાર્થ વિચાર, યથાર્થ અભિપ્રાય કેવો હોવો જોઈએ? સમાધાન કે જેને આ તત્વ રૂચ્યું હોય એને એકાંત ની ભાવના આવે. એને કોલાહલમાં ઘણા માણસોની વચ્ચે રહેવું એવી ભાવના ન હોય તો હું એને ન રૂચે. એકાંતમાં રહીને તત્વનું કોલન કરવું, ચિંતન કરવું એવું એને ભાવનામાં આવે, એ ગમે એને. અને એ એના અંતર પ્રવૃત્તિ સાથે સુસંગત પણ છે. એકાંત રહે અને એકાંત મળે અંદરની પ્રવૃત્તિ સાથે મેળ ખાય છે, એટલા માટે એની ભાવના આવે છે. એકાંત વધારે હોવું જ જોઈએ એવું નથી, પણ એકાંત હોય તો વિચાર કરવાનું, વાંચન કરવાનું એક જાતનું સાધન બને છે. બાહ્ય સાધન સાધન બને છે એટલે બાહ્ય સાધન બને છે. એકાંત વધારે હોવું જ જોઈએ એવું નથી, જો એ રીતે વજન જાય તો બાહ્ય સાધન ઉપર વજન બી ગયું, બાહ્ય ક્રિયા ઉપર વજન ગયું. આ વેટેજ ની ભૂલ ચર્ચા ચાલતી રાત્રે વજન દેવાની ભૂલ થાય છે, ત્યાં સાથે સાથે અભિપ્રાયની ભૂલ થઈ જાય છે. ભૂલ નાની ને સૂક્ષ્મ લાગે છે પણ આખા પરિણામનો પ્રવાહ છે એ બદલી જાય છે. એકાંત વધારે હોવું જ જોઈએ એવું નથી. તમે શું ઉડાડ્યું? વજન ઉડાડ્યું. ભાવના આવે બેલેન્સ, ભાવના આવે પણ બેલેન્સ હોવું જોઈએ એમ નથી. જો એવી રીતે વિચારે તો બાહ્ય પરિસ્થિતિ જીવના પરિણામને આધીન છે ને, પછી શું કરતો? કરતા બુદ્ધિ થશે. ગમે તેમ કરીને એકાંત મેળવું, એકાંત મેળવું, એકાંત મેળવું નાની છે અથવા આત્માર્થી છે. જોઈ લે કે એકાંત મળે એવી પરિસ્થિતિ દેખાતી નથી અને કરતા હરતા પણ તો આપણે હોવું ઘટે નહીં. માટે હવે અંદરમાં એકાંત બનાવી લ્યો. બહારમાં નથી થતું મળતું તો અંદરમાં એકાંત કરી લ્યો. ત્યાં તો કોઈ ની પહોંચ નથી. મારે ગમે તે પરિસ્થિતિમાં કામ કરવું છે. ઉદય કેવા આવશે એની મને ખબર નથી, અને ઉદય મારા હાથની વાત નથી. એ કર્મ પ્રસંગ છે, કર્મની બાજી છે. એ પ્રસંગે મારે મારા આત્માને સંભાળી લેવાનો છે. બાકી ઉદયનું તો કઈ ઠેકાણું છે નહીં. એવી રીતે પોતે એડવાન્સમાં પહેલેથી અંતરંગમાં જાગ્રત રહે. એકાંત વધારે હોવું જ જોઈએ એવું નથી, પણ એકાંત હોય તો વિચાર કરવાનું, વાંચન કરવાનું, અથવા વચ્ચે બીજા કોઈનો તકલીફ ન થાય, ડિસ્ટર્બન્સ ન થાય, એવું એક જાતનું બાહ્ય સાધન બને છે. યોગ્યતા હોય એ પ્રમાણે પરિણામ આવશે, અયોગ્યતા હોય તો એકાંતમાં વિપરીત પરિણામો પણ આવે. અને સત્સંગ છે એ પણ એક પ્રકારે એકાંત છે. એક સરખા અભિપ્રાય વાળા જીવોનું મળીને, સાથે મળીને તત્વ વિચારનું કે મહાપુરુષોના વચનોનું પરિચર્યન કરવું, એ પણ એકાંતમાં એમ જ પ્રવૃત્તિ કરવાની છે. અને સહેમું સામૂહિકપણે પણ એ જ પ્રવૃત્તિ કરવાની છે. તેથી તેને પણ એક ન્યાયે એકાંત કહેવામાં આવે છે. અને ભાવના આવે તો પણ કેવળ એકાંતમાં મુમુક્ષુ ન રહે, સત્સંગનો ત્યાગ કરીને કેવળ એકાંતમાં મુમુક્ષુ ન રહે, એવી ભાવના એને હોય કે હું કેવળ એકાંતમાં રહી જાઉં તો એ એના સ્થાનમાં ઉચિત નથી. હા, ઉપયોગ બહાર જવાનો તારો. હું બારમાં એકાંતમાં ગયો, પણ અંદરમાં ઉપયોગ ક્યાં અંદર ગયો? ઉપયોગ બહાર જવાનો. બહાર જવા માટે દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ, સત્સમાગમ, એનો વિવેક હોવો જોઈએ. તારી એવી ભૂમિકા નથી કે તું કેવળ એકાંતમાં રહીને આત્મસાધના કરી લે. તો ઘણા સ્વરૂપમાં સ્થિર થયા હોય એની વાત છે. એવા મુનિરાજો ક્ષણે ને ક્ષણે અંતરમાં જતા હોય એની એ વાત છે. એકાંતમાં રહીએ તો એમના માટે વિશેષ ઉચિત છે. છતાં એમના પરિણામ એ રીતે બરાબર ન ચાલતા હોય તો એ પણ બીજા મુનિઓના સત્સંગમાં રહે છે. આચાર્યની સેવા કરે, હું બીજા મુનિઓની સેવા કરે. આચાર્યની સેવા એ તો ગુરુ છે ને સેવા કરે, પણ બીજા સાધર્મી મુનિ હોય એની પણ સેવા કરે, એમાં કઈ સેવા તબિયત નરમ ગરમ હોય તો એની પણ વયાવચ કરે છે. વયાવચ તો શરીર કરે છે, કોણ કરે છે? આત્માને ક્યાં લઈ જવો એ વાત જુદી છે. એકાંત હોવું જ જોઈએ એમ નથી, જુઓ ફરીને એ વાત લીધી જો મૂકીને, એકાંત હોવું જ જોઈએ એમ નથી. કોઈને વાંચન ગમે અને કોઈને એકાંતમાં ગમે, કોઈને એકાંતમાં એવું ન ગમે અને વાંચન વધારે ગમે. એમ સૌને પોતાની પરિણતિ પ્રમાણે હોય. પરિણતિ એટલે જેવી યોગ્યતા પરિણતિની થઈ ગઈ હોય એવું હોય. બધાની યોગ્યતા એક સરખી નથી, તેથી બધાના બાહ્ય સાધન પણ એક સરખા નથી. વિધવિધ બાય સાધન છે એ શું બતાવે છે? વિધવિધ પ્રકારની યોગ્યતા બતાવે છે. એના માટે કોઈ નિયમ બાંધી લે કે આને એકાંતમાં રહેવું જ જોઈએ, આને વાંચન હોવું જ જોઈએ, આને આમ કરવું જ જોઈએ, એવું કઈ છે? સૌને પોતાની પરિણતિ પ્રમાણે હોય કે પોતાની યોગ્યતા પ્રમાણે હોય. એકાંત હોય તો પોતાને વિચારનો મનન કરવાનો વધારે ટાઈમ મળે. એટલો ફેર પડે છે, બીજાનો ડિસ્ટર્બન્સ હોય તો એટલો ટાઈમ પોતાનો બગડે છે. એકાંત હોય તો બધાને સારું, પણ હોવું જ જોઈએ એમ આગ્રહ રાખીને ચાલવાનું નથી. બે તરફી વાત થઈ, ભાવના આવે છતાં હોવું જોઈએ એમ આગ્રહ. ભાવના અને આગ્રહ બે એક નથી. ભાવના અને આગ્રહ બે એક નથી. કેટલાક જીવો આગ્રહ ના બને ભાવના વ્યક્ત કરે છે. હોય છે પોતાનો આગ્રહ, તમારી ભાવના હતી એવું ન હોય. ભાવના ભાવના છે, જુદી જાતના પરિણામ છે, અને આગ્રહ છે એ જુદી જાતના પરિણામ છે. આગ્રહમાં કશાય ભળે છે, આગ્રહમાં કશાય ભળે છે, અને તીવ્ર થાય તો દુરાગ્રહ થઈ જાય. ભાવનામાં તો કશાય અભાવ કરવાનું લક્ષ હોય છે, કશાય નો અભાવ કરવાનું લક્ષ હોય છે. ભાવના ભાવનાના સ્થાનમાં યોગ્ય છે, હોવી જોઈએ, હોય છે, પણ ભાવના વાળાને આગ્રહ હતો નથી. જેસે કોઈ રાત્રિ ભોજન નહીં કરતા હૈ, પરિસ્થિતિ એસી હુઈ કે ઘર વાલે ભોજન ટાઈમ પર બના નહીં શકે, કોઈને કોઈ કારણ બના નહીં શકે, તો આગ્રહ વાળા ક્યાં કરેગા? હો હો લા કરેગા, આપ લોગોં કો ભાન નહીં હૈ, ઉનકો ટાઈમ પર ખાના મિલના ચાહિએ, રાત્રિ ભોજન નહીં કરતે, આપ લોગ જાનતે હૈ, ફિર ક્યોં નહીં તૈયાર કરતે? ભાવના વાળા ક્યાં કરેગા? અચ્છા નહીં બના, કોઈ કારણ બના હોગા, પર ના તો આપ તો બનાવી દેતે હૈ, કોઈ કારણ બના હોગા, કોઈ બાત નહીં, આજ મેં રખો, ઇતના સમય જ્યાદા મિલેગા, મેં મેરા કામ મેં લગુંગા, આજ ખાના મેરા બંધ રખો. વો ખાના ખાયેગા નહીં, પણ અપને પરિણામ કો અપને કામ મેં સ્વકારી મેં લગા દેગા. ઉસકો ભાવના હૈ, આગ્રહ નહીં હૈ, પર આગ્રહ વાળા તો હો હલ્લા કિયે બિના રહેગા નહીં, ઉસકો તો કશાય આયેગા. પરિણામ તો બિગડને લગે બિગડ જાયેંગે. તુમને નિયમ લિયા હૈ વો પરિણામ સુધારને કે લિયા હૈ યા પરિણામ બિગાડને કે લિયા હૈ વો તો બતાઓ. જિસકો બાહ્ય ક્રિયા પે આગ્રહ હોતા હૈ ઉસકા પરિણામ કા ઠિકાના રહેતા નહીં, ઓર ઉસકો પતા હી નહીં ચલતા કે મેરા પરિણામ બિગડ રહા હૈ, તો યે મેં નુકસાન કરતા હું આગ્રહ રખતા હું તો. ઉનકો તો ક્રિયા બરાબર હોની ચાહિયે, વો આગ્રહ વાલી બાત. દુરાગ્રહ મેં ફિર ઝગડા કરેગા, આગ્રહ જો હૈ વો થોડા મું ટેડા મેડા કરે કરકે દુ શબ્દ સુના દેગા, ઓર દુરાગ્રહ વાલા તો તકરાર કરેગા ઓર આગે બઢેગા, યે વાત હો જાયેગી. નાનીઓની તો નીતિ એવી છે, એ નીતિ અનુસાર મોક્ષું ચાલે. કોઈ પણ ઉદય ને આત્મકલ્યાણ બાજુ વાળી લેવો ગમે તે આવે. જાત તો બે છે ઉદયમાં, એક અનુકૂળતાની અને એક પ્રતિકૂળતાની. અથવા એકને એકમાં સુપ્રકૃતિનો ઉદય છે, એકમાં અસુપ્રકૃતિનો ઉદય છે, પણ એ તો વ્યવહાર છે. પરમાર્થ અનુકૂળ પ્રતિકૂળ કાંઈ છે નહીં. પરમાર્થે કહો, નિશ્ચયથી કહો, વાસ્તવિકતાથી કહો તો કોઈ અનુકૂળ પ્રતિકૂળ છે નહીં, એ કલ્પના છે. ગમે તે હો, આત્મકલ્યાણ બાજુ વળવું, આત્મકલ્યાણના પ્રયત્નમાં જાગૃત અને સાવધાન રહેવું, આ જ્ઞાનીઓની નીતિ છે. મુમુક્ષુ એનું અનુસરણ કરીને જ્ઞાની થાય છે. પછી જુઓ તમે કે તમને સંસારના કોઈ પ્રસંગમાં કાંઈ તકલીફ પડે તો કયો, ક્યાંય નહીં પડે ને. બીજા એમ કહેશે કદાચ તમને, તમને બહુ આકરો ઉદય આવ્યો, હું તમને બહુ આકરો ઉદય. ના ના, એવું કઈ નથી ભાઈ, એ તો આવ્યો એ સારો આવ્યો છે, આવ્યો એ સારો આવ્યો છે. મને આત્મકલ્યાણ વધારે કરાવવામાં એને મને મદદ કરી છે, એટલે મારો તો ઉપકારી છે. જે ઉપકારી હોય ને ખરાબ કેમ કહેવાય,
આભાર માનવો જોઈએ,
આભાર માનવો જોઈએ. ઉદય માટે ભલે પધારે નું બોર્ડ મારી જ રાખવું, ઉતારવું જ નહીં. આંગણે બોર્ડ મારે છે ને, ભલે પધાર્યા, પછી એમાં લખ્યું છે અમુક જણ ભલે પધાર્યા, અમુક જણ ભલે ન પધાર્યા, એવું આપણે લખીએ. હું લખાય લખે તો સારું બી ન લાગે. બધાને માટે ભલે પધાર્યા એમ જ આપણે કહીએ છીએ. બધા ઉદય ભલે પધારે. આવાજી આ મંત્ર લે, આ મંત્ર છે. મંત્ર તો દેવા વાળા દે છે, પણ લેવા વાળા લે તારે થાય ને. એવા મંત્રો છે આ બધા સંજીવની. ગેરંટેડ, ક્યાંય તકલીફ પડે તો કહી દો, લાવો. કોઈ જગ્યાએ તમને તકલીફ પડે નસીબદાર હોય ને, તેજી માં કમાય ને મંદિર માં કમાય. મારે સગા છે, બહુ સામાન્ય સ્થિતિ માંથી અત્યારે મોટા કરોડોપતિ થઈ ગયા. મુંબઈમાં મોટા કરોડો કરોડોના બંગલા છે. તો અમારે તમે તો તેજીમાં કમાય ને મંદીમાં કમાય, કેમ કે અમે હોલસેલમાં લઈને રિટેલમાં વેચીએ છીએ. ને મંદી આવે ત્યારે રિટેલના ભાવ ઘટાડીએ નહીં. અમારા ઘરાક જ એવા ભાવ કૂદતા જ નથી. માલ મોકલી દઉં એટલું જ કે ટેલિફોનથી. રૂબરૂ માણસ ઉઘરાણીએ જાય ત્યારે એને ઓર્ડર લખાવી દે, અને નહીં તો ટેલિફોનથી જરૂર ઓછી પડી હોય ટેલિફોન આવી જાય, આટલો હાલ મોકલી દેજો. અમે તો બજારમાંથી નીચા ભાવે ખરીદી, નહીં નહીં ભાવે ઠપકારતા હોય. અહીંયા મંદિરમાં વધારે કમાઈએ અમે, અને તેજીમાં તો છાપું બોલતું હોય. એટલે એને ખબર હોય લેનારને કે ભાઈ બજારમાં તેજી બહુ હાલે છે. ને અમે એને એમ કરતા પાંચ ગુણ તારે થોડો માલ વધારે લેવો હોય તો લઈ રાખજે, હમણાં બજાર ભાગમ ભાગી છે. તેથી ઊંચા ભાવે મોકલીએ, ના પાડે નહીં. મંદીમાં એ નહીં ભાવ રાખે તો કઈ કઈ કે નહી. નસીબદાર બે બાજુ કમાય, આપણે આમાં બે નસીબદાર કરી રાખવાની છે, બે બાજુ લાભ આપણે, ક્યાંય નુકસાન નહીં. ક્રિયાનો પરિશ્રમ કરે, બાહ્ય ક્રિયાનો કાય યોગ છે, તેમાં માન માન થોડું ઘણું કમાણી થાય, એ શાંતિ રાખે તો પરિણામ બગાડે નહીં, તો આગ્રહ ને જબરજસ્તી નથી, દબાણ થી કામ નથી લેવાનું આત્મા ઉપર. તારો સ્વભાવ સુખી થવાનો છે તો તું સહેજે સહેજે સુખી થાય ને, પરણે પરણે સુખી થવું એવું કેમ હોય, કે હોય જ નહીં. આમ તો એકાંત નું વિષય લીધું, પણ બધી બાહ્ય ક્રિયામાં આમ લઈ લેવું, શું કોઈ પણ બાહ્ય ક્રિયા માટે આમ લઈ લેવું. બાહ્ય ક્રિયા છે એ અંતર પરિણામને અનુકૂળ છે, એટલે એને બાહ્ય સાધન પણ શાસ્ત્રમાં કહ્યું છે. પણ બાહ્ય સાધન ક્યારે, કે સાધ્યને અનુસરે ત્યારે. પરિણામ બગડે તો સાધ્ય તો રહ્યું નહીં. આ નિયમ બધે લાગુ પાડો. બસો ત્રીસ છે, 231. ક્રમમાં આવી પડેલા ઉદય ભાવને આઘા પાછા કરી શકાતા નથી, અને તે વખતે આ બાજુના વિચાર મનન તૂટી પડે છે તો શું કરવું. આ મોટા ભાગના મુમુક્ષુની આ હાલત છે. ઉદય તો આવવાના, એ આવવાના, એમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ ફેરફાર કરવા સમર્થ નથી, કેમ કે પરમાં કોઈનું કઈ ચાલતું નથી. કોઈનું ઉદયમાં જ્ઞાની અજ્ઞાનીનું કે ભગવાનનું કોઈનું પરમાં ચાલતું નથી. હવે શું છે કે પોતાનો અયોગ્યતા છે, પોતાની અયોગ્યતા છે, એને લઈને આ દશા ઊભી થાય છે. જે કાંઈ થોડું ઘણું ચાલતું હોય એ પણ તૂટી જાય, બંધ થઈ જાય. શું કરવું એ માર્ગદર્શન માંગ્યું છે, શું કરવું એ પ્રશ્ન કરીને માર્ગદર્શન માંગ્યું છે. કરતાઓ બહુ સારી ચાલી છે, પ્રયોજનભૂત હાજર. મોક્ષે પોતાના પ્રયોજનભૂત પ્રશ્નો પૂછ્યા છે, અને વેન્સરે પોતાના અનુભવથી માર્ગદર્શન આપ્યું છે. જો બહુ શાસ્ત્ર આધાર બહુ જ ઓછા લઈએ છે, જો આ શાસ્ત્રમાં આજ ગયા આમ કીધું છે, બહુ જ ઓછા લઈએ છે. અનુભવની વાત કરતા જાય છે, અને અનુભવથી ગેરંટી પણ આપતા જાય છે. એ માત્ર એક જ્ઞાનીની ગેરંટી નથી, પણ અનંતા તીર્થંકરોની ગેરંટી એની મજબૂત વાત લઈ લેવી. એટલે ક્યારે શંકા પડે નહીં, જ્ઞાનીની વાતમાં ક્યારેય શંકા ન પડે એવી પરિણતિ હોવી, પરિણતિ થઈ જાય. આ શંકા કરવાની તો જગ્યા જ નથી. મને ન સમજાય ને મને ન બેસે ને મને ન પકડાય તો મારે પ્રયત્ન કરવો, મારી ખામી છે એ દૂર કરવી મારે. શું લીધું? જો ભાવના લીધી, પોતાની ભાવના હોય તો પુરુષાર્થ કરીને પરિણામને પલટાવી શકે છે ગમે તેવા ઉદયમાં. આધાર છે ભાવના ઉપર, આત્મકલ્યાણની ભાવના છે કે નહીં, કેટલી છે. જે ખામી છે એ ભાવનાની છે. પરિણામની ચર્ચા સાંજે ચાલે છે, મોટા ભાગે આ ગડબડ આવે છે. પરિણામ આયા બગડ્યા, પરિણામ આયા બગડ્યા, પરિણામ જે બગડ્યા છે બતાવે છે એની વાત છે. કેવું પડે છે? ભાવના વધારો, ભાવનાની ખામીને લઈને આ ગડબડ થાય છે. અને પોતાને પોતાના આત્મકલ્યાણની ભાવનામાં ખામી શું કરવા? પણ એમાં તકલીફ શું છે? વાંધો શું છે? એ ભાવનામાં શું વાંધો છે? દીકરાના લગ્ન હોય, સંસાર કરે છે, લાપસી કરે છે, અને એનીમાં ઘી રેડે એમાં શું કરવા ખામી રાખે? ઓછું રેડે અને એમ થાય થોડુંક ઓછું રેડવું, ઓછું જાય તો સારું, બચે તો સારું, એવું કાંઈ વિકલ્પ આપે ખરો? હા, હરખાય ની ધાર કરે, અધધ અધ થાય એવી ધાર કરે. કેવી એવી ધાર કરે? અધધ અધ, અરે બસ 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 બસ, આટલું બધું એમ કરે, કરવું પડે. તારી ભાવના અધધ અધ થાય એવી હોવી જોઈએ, એટલી ભાવના અંદર છે આત્મકલ્યાણ. બીજાને અધધ અધ થઈ જાય, જોનાર શું ભાવના છે? બસ પછી આ ફરિયાદ નહીં રહી કે મારો વિચાર મનન તૂટી જાય છે, હું જોડાઈ જાઉં છું, મારા પરિણામ બગડી જાય છે, એ ફરિયાદ નહીં. ગાંધી જી લખે છે, એક ઓર અધિક અધિક ઝૂકને ઝૂકને છે, દૂસરી ઓર અધિક ઝૂકતા, દૂસરી ઓર ઝૂક નહીં શકતા. પકડાવી દઈએ, તું અંદર માં ઝૂકી શકતો નથી એટલે તારા અંદર ના ફેરફાર, તો બાર માં તું ઝૂકી જાશો તો બાર માં તને એક પકડાવી, બાર માં એમણે પણ પરિણામ જેના વધારે ઝૂકે છે એ પણ ઉદયમાં જોડાતો નથી. ગમે એમ કરીને ઉદયના જોડાણને તોડવું છે, કામ તો એ જ છે. યથાર્થ પ્રકાર હોવો જોઈએ. આ યથાર્થ પ્રકાર બીજો છે, આ તો અંદરમાં આત્મામાં જોડા અને આત્માનો તને પત્તો ન લાગ્યો હોય અને ભાવનામાં વિશેષ ન રહી શકતો હોય તો બારમાં સત્પુરુષમાં જોડા. સત્સંગમાં જોડા, સત્પુરુષમાં જોડા. બાકી અયથાર્થ પ્રકાર તો દુનિયામાં જુદા જુદા નુસખા ઘણા છે, પણ એ બધા અયથાર્થ છે, યથાર્થ નથી. કોઈ મરણ પાછળ બારમું તેરમું કરે છે એ ઉદયમાંથી તોડાવવા માટેની વાત, જોડાવા જોડાને તોડવાની વાત છે, બીજું કાંઈ નથી. બાકી મરી ગયા એની માય કાંઈ મીઠાઈ ખવાતી હશે દુનિયામાં, કાંઈ કાંઈ સ્યુટેબલ થાય એવી વાત છે? માણસ તો મળી ગયું તો ભૂખ ન લાગે, ખાવાનું છોડી દે, એના બદલે મીઠાઈ ખાવાની વાત આવી ક્યાં છે? એવી નિમિત્તે બધાને ભેગા કરે, બધાને યારે વાતચીત થાય, હળે મળે અને ખાય પીએ ને એમ કરતા કરતા જે ઉદય છે એને મોળો પાડી દે. પણ એ બધા અયથાર્થ નુસખા છે, બધા નુસખા એટલે તરકીબ, નુસખા કો તરકીબ કે અયથાર્થ તરકીબ છે બધી. આ યથાર્થ છે, આ પ્રયોગ છે બધા યથાર્થ છે. મુમુક્ષુ ને બે આધાર, એક ભાવના અને એક બે આધાર. પછી એને કોઈ ઉદય કઈ પણ તકલીફ આપી શકે, તો આ ધાર્મિક દ્રષ્ટિએ પણ નુસખો ઈશ્વર કરતાનો પકડે છે. રામ રાખે એમ રહી ગયા આપણે, ભગવાનને આપણને આવી રીતે રાખવાની ઈચ્છા છે, આપણે ભગવાનની મરજીને. મારો ભગવાન રાજી, એના રાજીપામાં મારો રાજીપો શું કરે. એક વખત એ રીતે પણ કૃપાલ સુભાગભાઈ માટે વાત લીધી છે સરસ, કે જેને ઈશ્વરનો આધાર હોય એને એને શ્વાસ હતો એટલે એમને એ મુદ્દો પકડાયો. હજી આ ઉખડે એમ નથી, ઈશ્વર ઉપરથી આની આસ્થા ઉખડે એમ નથી. અને અત્યારે આપણે ઓપરેશન કરવું છે, હળવે દીને કરવું છે, એટલે જોઈ જોઈ વિચારીને છરી ચલાવતા હતા આડે ધડને. બહુ સંભાળ દીધી છે, સંભાળ્યા છે ઘણા સુભાગભાઈ ને, બહુ સંભાળ્યા છે, ઉપકારી થયેલા ને, અને બહુ સંભાળી દીધા. અમારો આત્મા અંદર થી એમ કે છે કે આ જીવ નો આ ભાવ માં જે પ્રત્યક્ષ સુયોગ થયો છે એ જવા દેવો. જેના નિમિત્તે અમને પરમાર્થ નો નિમિત્ત પડી ગયું એ તો પામવો જ જોઈએ ને, એ કેમ ખાલી જાય એમ કે અંદર થી સજ્જડ આવેલું, આત્મા માંથી ઉગેલી વાત એમને. પછી સંભાળ લેતા હતા દરેક વખતે, એ પણ વળગીને રહેતા હતા. ઘણો સમાગમ એમણે 629 કે 639 દિવસ એમણે પ્રત્યક્ષ સમાગમ કર્યો છે. સાડા છ વર્ષના ગાળામાં એમ માનો કે 23મા વર્ષનો ભાદરવો 24, 25, 26, 27, 28, 29, 30નો જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો પોણા 7 વર્ષ થયા. પોણા 7 વર્ષના દિવસો ગણો, એમાંથી લગભગ 2 વર્ષ જેટલું એમણે પ્રત્યક્ષ સમાગમ જેટલો યોગ કર્યો છે. જુદા જુદા ગામ રહેતા હતા તોય, અને ઉદયની સાનુકૂળતા નહોતી તોય, બધા અવસ્થા ઘરમાં ખાવાના હાહા કેવા, ખાવાના સાસા, તો પણ એમણે એટલો સમાગમ ઘણો કર્યો. એમની યોગ્યતા પણ વિશેષ હતી, અને કૃપાળુ દેવની કૃપા પણ વિશેષ હતી. એમને એવો જ મેળ હોય, યોગ્યતા ને કૃપા ને એવો જ મેળ હોય છે. થઈ ગઈ અનંત ભાવની કમાણી કરી. એમનું જે એટલું ડિવોટેશન, સુભાગભાઈ નું જે ડિવોટેશન, એની સામે વળતર શું મળ્યું, અનંત ભાવ નો છેદ કરી ગયા. કઈ બાજુ નું પલ્લું તમે બોલો, આવે નફો વધે કે નહીં? પોતે જે કઈ સમર્પણ કર્યું, ભાવના કરી, એની સામે નફો વધ્યો કે ન વધ્યો? બહુ મોટો નફો વધ્યો. કેટલો? એનો હિસાબ કરવા ગયો તો એ અનંતી કમાણી કરી. કેટલી? અનંતી કમાણી એક ભાવમાં કરી ગયા. તો કોને લાલચ ન થાય? ગયો એ વાત છે. લાલચ એટલે અહીંયા ભાવના. શું કરવું એનો જવાબ છે? ક્યાં ભાવનામાં આવે ને ક્યાં ભક્તિમાં આવે. અને પછી ભાવના ને ભક્તિ બે જુદી જુદી નહીં. ભાવનાથી જ ભક્તિ ઉત્પન્ન થાય છે. આની વાત તો ભાવના નહીં છે. બાકી ભક્તિમાં તો કોઈ ભૂલ પણ ખાઈ જાય છે. ભક્તિમાં તો ભૂલ ખાઈ જાય છે. કોઈ સકામ ભક્તિમાં આવી જાય છે, કોઈ દેખાદેખીથી ભક્તિમાં આવી જાય છે, કોઈ ભાવના વિનાની ભક્તિમાં હોય છે. તો એ બહારનું જે ડિવોટેશન છે એને પોતાને કામમાં આવતું નથી. પાયાની વાત તો ભાવનાની છે. બેન શ્રી ભાવનાની વાત લીધી છે. પછી ભક્તિ તો એમાંથી ડેવલપ થયેલી વાત છે. યથાર્થ પ્રકારની ભાવના હોય તો એનું જે ડેવલપમેન્ટ થાય એમાં ભક્તિનું સ્ટેજ આવી જાય. કયા શાસ્ત્રમાં ભાવનાની વાત લખી છે? આધાર નથી આપતા. જો આ શાસ્ત્ર માં ભાવના ની વાત, પોતાનો પાયો ભાવના નો હતો. જ્યારથી એમણે નિર્ણય કર્યો, નિર્ધાર કર્યો કે બસ આત્મકલ્યાણ કરવું છે જીવનમાં, ઘર છોડ્યું એનો અર્થ છે કે સંસાર છોડ્યો. તો ઘર છોડ્યું ત્યારે શું છોડ્યો હતો એમણે? સંસાર છોડ્યો હતો. નિર્ધારમાં એ વાત હતી કે આ સંસાર હવે આ આત્માને ન જોઈએ, તે ન જોઈએ. બસ એ ભાવના લઈને નીકળેલા. એ ભાવનાથી પાયમાં શું કરવું એમ નથી કેતા કે મેં ભાવના કરતી માટે તું કર, પણ એમ સમજવાનું એમ છે. કહેતા નથી ભલે એમ કે મેં આમ કર્યું તું ને તું આમ, પણ સમજવાનું એમ છે કે એમને પોતે પણ જીવનમાં સમજ કર્યું છે. જો પરિણામ પલટાવી શકાતા ન હોય તો અનાદિકાળથી કોઈ જીવ પુરુષાર્થ કરીને, વિજ્ઞાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત જ ન કરી શકે. તો પરિણામ તો અમસ્થાએ પલટતી ચીજ છે. પરિણામ તો પલટતી ચીજ છે. એનો ક્યાં શાશ્વત પાયો હતો? એનો કોઈ સ્થાયી પાયો તો છે જ નહીં. તો પલટતી ચીજ છે. હવે એ પલટતી ચીજને યથાર્થ પ્રકારે કેમ પલટાવવી, એટલું જોવાનું છે. એટલે એ શક્ય છે. બીજા વચનમાં એમ કીધું છે કે એ શક્ય છે કે આવા વિચાર મનન તૂટી પડે છે, એવું ન તૂટે એવું કરવાની શક્યતા છે. જે ઉદયમાં ચાલી જવાય છે એ પરિણામને પલટાવી શકાય છે, અને જો ન પલટાવી શકાતા હોય તો કોઈ સમ્યક દર્શન પ્રાપ્ત જ ન કરી શકે, કોઈ પુરુષાર્થ જ ન કરી શકે, કોઈ વિજ્ઞાન જ ન કરી શકે. એક જ પર્યાય, બધા પાછા છે. પુરુષાર્થ, વિજ્ઞાન, સમ્યક દર્શન. હોશિયાર વિદ્યાર્થી છે એમ વિચારતો હોય છે. કે પૂલો આટલો આટલા માર્ક લાવી શકે છે ને હું શું કરવાનું લાવી શકું? એ રોટલી દાળ ભાત શાક ખાય છે, હું રોટલી દાળ ભાત શાક ખાય છે, ઠીક છે, ખાનાના બિસ્કિટ નથી ખાતો. અને એને એને પ્રેરણા પણ એવી રીતે આપે એના વડીલો કે એ ધાન ખાય છે, તું કઈ ધૂળ થોડી ખાશ, તું ધાન ખાશ ને એ ધાન ખાય છે, એ કરી શકે ને તું ના કરી શકે, ચાનક ચડવું જોઈએ. બીજા કરી શકે જ્યાં મારાથી આગળ, મીઠી આગળ કેમ ન જાય, વિરસા નથી કરવાનું. મારે પ્રમોદિત થઈને એથી આગળ જવાનું છે, ઈર્ષા કરે તો પાછળ જાય, પ્રમોદ લાવે તો આગળ જાય, ચાનક ચડવું જોઈએ. એટલે કોઈ આગળ ગયા હોય પ્રેરણાનું સ્થાન બનવું જોઈએ, પ્રેરણાનું નિમિત્ત બનવું જોઈએ. એ કરી શકે હું શું કરવા ન કરી શકું, કઈ કારણ ખરું? અને કરવા ધારે છે, નિર્ધાર કરે છે, એ જરૂર કરી જાય છે. જીવ કરવા ધારતો નથી, માટે થતો નથી. કેમ થતો નથી? કરવા ધાર, બાકી અનંત શક્તિ પડી છે. અમથો રોવાની વાત કરે છે, મારે તૂટી જાય છે, તૂટ્યું તૂટી જાય છે. અનંત શક્તિ લઈને બેઠો છો, મચ્છરાથી બીએસ, હાથી થઈને મચ્છરાથી બીએસ, એના જેવી વાત છે. ગુરુદેવ પછી આવો માન છું ઢગો, એટલે આવો માન છો, અનંત ગુણ નો ઢગલો છું, માટે તો ઢગો. આવી રીતે બને છે, સાયકોલોજી છે. ગાંડા માણસ હોય, ઓછી બુદ્ધિ વાળા હોય ને, ગાંડા થઈ ગયા હોય ને, નાના નાના છોકરા એને સતાવે, અને છોકરો આમ કરે તો ભાગવા માંડે, ડોવા માંડે. મોટા ને ક્યાં આને આને છોકરાને લઈ જાય ને મને મારે છે, મને મારે છે, પણ તું આવડો મોટો ઢગો છો, એને મારે છે, થોડાક આંખ કાઢતો ભાગી જશે. એવું છે, ડોવા વાળાનું કામ જ નથી. રોતા રોતા આવવું જ નહીં.
ખોટા
નુસ્ખા નું કોઈ ન લેવાય એમ, યથાર્થ પ્રકાર બે છે, ભાવના અને સત્પુરુષ. બીજું અવલંબન ન લેવું એમ, હા એ હા, એવું કોઈ અવલંબન ન, ખોટું અવલંબન ન લેવું. ઉદયમાં છે પરિણામ હટાના હોય તો દો અવલંબન લેના, ભાવના વર સત્પુરુષ કા દોઈ, પણ તીસરા અવલંબન ખોટા નહીં લેના. દૂસરા આધાર લઈને છે પરિણામ, કો ફિરા દેના, ઘુમા દેના, એવું નહીં કરવા. હા ઐસા કોઈ ને કોઈ વાત લે લેતે હૈ, તીસરી કોઈ ભી વાત ઉઠા લેતે હૈ, જૂઠા સમાધાન કરે. હોને વાલા હો ગયા ક્યા કરે, ચલો છોડો, હોને વાલા હો ગયા, તુમ્હારા અવલંબન લેના કા વિષય નહીં. અપનાપન તો રખે, ઓર હોને વાલા હો ગયા, જૂઠા સમાધાન. કોઈ પણ બાહ્ય ક્રિયા એકાંત આદિ ભાવનાનો વિષય હોવો ઘટે છે. આગ્રહ નો નહીં, ભાવના અને આગ્રહમાં તફાવત છે. ભાવના વાળાનું વજન અંતર પુરુષાર્થ બાજુ જાય છે, તેથી તે આત્મકલ્યાણમાં આગળ વધે છે. આગ્રહવાળાને કસાય ઉત્પન્ન થાય છે. તત્વથી દૂર જાય છે.
સુ